આજનો ત્રીજા પ્રકરણમાં મિત્રો કકળાટનું દ્રવ્ય જોઈએ કે કકળાટનું દ્રવ્ય કેવું હોય. સપરિવાર સ્તંભતીર્થ જતા પહેલા મંત્રી વસ્તુપાલ નાનાભાઈ સાથે એકાંતે વાતો કરતો બેઠો હતો. તે વખતે લુણસીએ બહારની પેટી પરથી આવીને પિતાને બહાર બોલાવી કહ્યું, ગોધરખપુરના કબજે કરેલ સોના રૂપા ને જરજવાહીરના વધુ શકટો લઈને સૈનિકો આવી ગયા છે. તે તો રાજદુર્ગમાં જ મોકલવાના છે. તેજપાલે ખુલાસો કર્યો. લુણસીએ એને ખબર દીધા, રાણાજીએ રાજદુર્ગમાંથી આ ભાગ આપણે માટે મોકલે છે, સાથે અર્પણ પત્ર પણ છે. બંને ભાઈઓએ રાણાની ઉદાર ભેટનું લખાણ વાંચ્યું અને વસ્તુપાલે કહ્યું, તો ઉતરાવી લો. લુણસી નીચું જોઈ ગયો ને કંઈક કહેતા ખચકાયો. કેમ, શું મૂંઝાઈને ઉભો છે? તેજપાલે પૂછ્યું. લુણસી વગર બોલ્યો ઓરડાની બહાર નીકળીને ઉભો રહ્યો એટલે તેજપાલ ઉઠીને એની પાસે ગયો અને પૂછ્યું, કેમ જળભરત જેવો કેમ બની ગયો છે? પણ મારી બા ના પાડે છે, લુણસીએ કહ્યું. સાંભળીને તેજપાલ કોઈ ન અવગણી શકાય તેવી અદ્રશ્ય સત્તાની શેહ નીચે આવી ગયો હોય તેમ થંભી ગયો. લુણસીને બીક હતી કે પિતા કોપાઈ ઉઠશે, તે બીક ખોટી પડી અને ગોધરાની જીતમાંથી આ વણિક લડવૈયાને કોઈ ગરવાઈનો સંસ્કાર સાંભળ્યો હતો. રાજદુર્ગમાંથી અપૂર્વ અનુપમ માન અભિનંદો નથી વઢાઈને એ ઘેર પાછો વળ્યો હતો, છતાં પત્ની અનુપમાએ એને વધાવ્યો અને અભિનંદ્યો નથી. એ તો ઉલટાની દેવમંદિરે જઈને બેસી ગઈ હતી. પાછી આવીને પૂર્ણ આનંદ ભરી સૌને મંગલ મીઠું ધાન પીરસતી મંદ વિનોદ કરતી કરતી જમાડતી હતી, છતાં પોતે તો આંબેલ એટલે કે એક ટાણું સૂકું જમવાનું વ્રત ધરી ચૂકી હતી. એવી ધર્મપરાયણતા અને છતાં શુષ્ક કે કર્કશ જરીકે નહીં તેવી પત્ની તરફથી આ રાજભેટ સ્વીકારવાની ના સાંભળી તેજપાલ મોટાભાઈ પાસે જઈ મૂંઝાતો બેઠો. વસ્તુપાલને ખબર પડી ને એને લુણસીને પૂછ્યું, જા પૂછીજો બાને કે અહીં આવે છે ને કે અમે ત્યાં જ આવીએ. લુણસી સાથે અનુપમા તરત જ આવી પહોંચી અને એના મોં પરથી સ્મિત તો કદી સુકાદ જ નહોતું. અંદરથી ક્ષુબ્ધ થતા તળિયા સુધી ટાઢીએ રહી શકી હતી. કા વસ્તુપાલે સહેજ હવા કટાક્ષે પૂછ્યું, સો વાંધો પડ્યો? લઈ લેવા દો ને, નહીં લો તો પછી કોઈ પાઘડી નથી બંધાવવાનો. આપનું ધ્યાન પહોંચે તેમ કરો. પણ હું તો એટલું જ માંગુ છું કે લુણસીના ઘરમાં એ લક્ષ્મી ન પેસાડવી. પણ કારણ, લુણસી એના પુરુષાર્થનું ને એની નીતિનું રળેલું જ ભોગવે તો આ શું તેજલ અન્યાયથી ને અણહકનું પડી આવ્યો છે? વસ્તુપાલ લગાડ તપી, એ હકનું લાવ્યા હશે પણ એ દ્રવ્યના સ્વામી રાણાજીએ નથી ને ગુગુલ પણ નહોતો, એ તો લાખોને લૂંટીને સંગ્રહે લક્ષ્મી છે જેઠજી. પણ આપણે તો એને છોડાવી લેવા નહીં. ગુગુલ જીપ કરચી કઈડીને મૂવો છે તેનું દ્રવ્ય આપણા બાળકોને ન દેશો. રાણા રાજી ખુશીથી સૌની સાક્ષી આપે તો પણ ન લેવું. અરે પણ રાણા રાજી ખુશીથી સૌની સાક્ષી આપે તો પણ ન લેવું? ના, કારણ કે મને તે દિવસનું ઘટસર્પ યાદ આવે છે. તેમાં તો આપણે નિર્દોષ પુરવાર નહોતા થઈ ગયા. એ તો વૃદ્ધોના પુણ્યને થોડીક આપણી યુક્તિ. અનુપમાએ મંદ હાસ્ય વેર્યું. યુક્તિ? તેજપાલ સહેજ ગરમ થઈ ગયો. તેજ મતુરીને ધૂળ કહી તો યુક્તિ નહીં તો બીજું શું? સાંભળીને તેજપાલ ટાઢો પડ્યો. ઘટસર્પવાળો પ્રસંગ ઘણો ભયંકર બની ગયો હતો અને સ્તંભતીર્થના આરબ નોડા સદીકને લૂંટી લઈ તેના શરીરને મલ્લો પાસે ચંપી કરાવી હાડકે હાડકા ભંગાવી મરાવી નાખ્યો. તે પછી તેના સગાએ આવીને રાણા આગળ ધા પોકાર પાડ્યો કે મંત્રી અમારી નેકીથી રડેલી કમાઈ પણ ઓળખી ઓળવી ગયા છે, માટે ન્યાય કરો. રાણાએ વસ્તુપાલને નિર્દોષ સાબિત થઈ જવાની રસમ મુજબની ભયાનક કસોટી પર ચડાવ્યા હતા. ઘટસર્પ એટલે કે માટીમાં ઘડાનો કાળો વિષધર નાગ મુકાવી એને હાથ વડે બહાર ખેંચવાની એક કસોટી હતી. હજારો લોકોની વચ્ચે વસ્તુપાલે સાપને ઘડામાંથી ઉઠાવીને બહાર ફેંક્યો હતો અને ફેંકાયેલો કાળો નાગ સદિગ્નાજ કુટુંબની બેઠક ઉપર જઈ પડ્યો હતો અને નાગે એને ફટકાવીને ત્યાંને ત્યાં પૂરો કર્યો હતો. પણ અનુપમા જાણતી હતી કે જેઠજીના તે વખતના શબ્દો યુક્તિ ભર્યા હતા. એણે સર્પ ઉપાડતી વેળા સંભળાવ્યું હતું કે જો મેં સદેકના ઘરની કુલ જબડ સંપત્તિની ટીપ કરીને રાજભંડારે જમા કરાવી દીધી હોય અને એના ઘરની ધૂળ સિવાય અન્ય કશું પણ લીધું હોય તો સાપ મને કરડજો, નહીતર આરોપ મૂકનારને. એ ધૂળ તો હતી ખરી, પણ તેજ મતુરીની ધૂળ સોનાની માટી, એ માટીનું જ કોટા અને કોટી દ્રવ્ય આજે એના ઘરમાં હતું. અનુપમાની સામે મંત્રીનો કશો બચાવ નહોતો રહ્યો. તેટલામાં તો રાજગઢમાંથી ઉપરા ઉપરી અનુચરો આવતા થયા. રાણાએ મોકલે લક્ષ્મીના શકટો અણ અટક્યા મંત્રી દ્વારા ઉભા થઈ રહ્યા. એ તો નગરમાં અદભુત અને ન મનાય તેવો બનાવ હતો. નગરજનો કંઈ કંઈ વાતો કરી રહ્યા હતા કે કોઈએ કહ્યું કે સેનાપતિ પરબાર હજમ કરી જવા માંગતા હતા, તેની રાજને ખબર પડતા પકડાઈ ગયું છે. કોઈ કહે કે પૂરતો ભાગ નથી મળ્યો માટે મંત્રી બંધુઓ કચવાયા છે. હજુ તો પ્રભાતને જ પહોરે સન્માનેલા અને મોતીએ વધાવેલા પોતાના નગરવીરને વિશે આવી આશંકાઓ ઉભી કરવી એ જાહેર પ્રજાને માટે સ્વાભાવિક વસ્તુ હતી. આખરે રાજદુર્ગમાંથી સંદેશો લઈને પાલખીએ ચડી સોમેશ્વર ગુરુ મંત્રી ગૃહે આવીને ઉભા રહ્યા. તેમણે આખી વાત જાણીને અનુપમા પ્રત્યે હૃદયને ભક્તિ અનુભવી. રાણક કુળ અને મંત્રી કુળ વચ્ચે સદાય સાચી સમજણ કરાવતા, ગેરસમજની શક્યતાને દૂર રાખતા, બે મોતીમાં પરોવાયેલા હીરના દોરા સમાન સોમેશ્વર ગુરુએ તોડ કાઢવા પ્રયત્ન કર્યો. દેવી, આજના વિજય દિનને સાચવી લેવો રહ્યો. વિજય દિન તો ખરો, અનુપમા દુઃખ અનુભવતી બોલી, પણ બંદીવાને જીભ કરડી છે, નગરજનોમાં એનો આનંદ પ્રવર્તે એ કેવી વાત, કેવો સંસ્કાર. એની સંપત્તિ સદિકની સંપત્તિ, વામન સ્થલેની સંપત્તિ, નાના મોટા સૌરાષ્ટ્રની ઠાકોરોની ને પટકીલોની છીલવેલી સંપત્તિ, એ બધીમાંથી અમારા ઘરમાં ભાગ આવ્યો છે. ભલે ને રાણાજીના વિજયદાન લેખે, પણ એ કકડાટનું દ્રવ્ય છે ને. કાં કોઈક દિવસ રાજની દાન જ બગડશે ને કાં પ્રજા એવી લૂંટને સંસ્કાર સમજથી થઈ જશે. અને વધુ તો હું એક સ્ત્રી ઉઠીને કહું તે ન શોભે, પણ આ તો આપણા લુણસી અને આપણા જેતસીના ભલા માટે કહેવાય છે, જાય છે. દાન રાજા કરે છે તેમ ઘટ સર્પ પણ રાજા જ ફરમાવે છે ના, એમ કહીને અનુપમા ચૂપ બેઠી. વારું, વસ્તુપાલે કહ્યું, લુણસી દ્રવ્ય બધું ઉતરાવી લે ને જુદે જ ઠેકાણે મુકાવો, અને હવે આપણે આ આખી વાતનો બંધ આજને આજ વાળી દઈએ. કહો, પેઢીનું દ્રવ્ય જુદું તારવી લઈએ. રાજલક્ષ્મીનો એક ધર્મ પણ એમાં ભળેલો ન રહેવો જોઈએ. તે સિવાયની શ્રીકરણ મંત્રીપદ સ્વીકાર્યા પછી આજ સુધીની રાજ તરફની ઇનામની વસ લક્ષ્મીને જુદી તારવીએ. હા, ને એમાંથી આપ અને અનુપમાના દાન પ્રવાહ વિશે હજુ વિશેષ જોરથી વહેતા રાખો, મોકળા હાથે આપો. ધોળકાને વિદ્યાનું પરમધામ બનાવો મોટાભાઈ, તેજપાલે કહ્યું, અને અનુપમાથી હસાઈ ગયો. તે દેખી તેજપાલ જરીક ગરમ થયા. વસ્તુપાલે એને વાર્યો, તેજલ આ શું? બોલો અનુપમા, કેમ હસ્યા? એ તો એમ કે દાન કરીએ આપણે, દ્રવ્ય વાપરીએ પારકાનું, એ કીર્તિ કેટલા દિવસ. તો પછી વિદ્યાદાન તો આપ વિદ્યાના પ્રેમી છો તેથી કરો છો, ને અન્ન વસ્ત્રનું દાન તો હું મારા અને સ્વજનોના શ્રેય અર્થે કરું છું. એ કરવામાં તો ધ્રમે ધ્રમ આપણી જ કમાઈનો હોય, પણ તું કંઈ રસ્તો બતાવશે કે નહીં? તેજપાલ ચીડાયો. મને તો એક જ રસ્તો સૂજે છે. અનુપમાનો ચહેરો પ્રકાશી ઉઠ્યો. રાજ્ય અર્પેલી લક્ષ્મી અક્ષય રહે, જગત આખું એને જુગ જુગો સુધી જોઈ રહે, જોઈ જોઈને આનંદ પામે, પ્રભુને ને પુણ્યને ઉપાસી રહે, તે છતાં એક ધ્રમ પણ એમાંથી કોઈ અપહરી ન શકે, એવું બની શકે? હા, ગિરિશિખરો પર અને તળેટીઓમાં, વનોમાં ને નગરોમાં પ્રભુ પ્રસાદોને ચૈત્યો ચણાવો, ઉપર સોનાના ધ્વજો, સ્તંભોને સુવર્ણ કળશો ચડાવો, અહીં આટલું દ્રવ્ય ઠાલવ્યું છે એ પ્રશસ્તિના શિલાલેખો કોતરાવો, સૌ વાંચશે, કોઈ નહીં લઈ શકે. વહુની સલાહ વ્યાજબી છે. જેઠના ઉદ્ગારોમાં આનંદ વિલસ્યો. એ કામ ઉપાડો તો હું કહું તે સૂત્રધારને, એટલે કે સલાટ કે શિલ્પીને ગોતરશો? અનુપમાની આંખો આમ પૂછતી વેળા જાણે સ્વપ્નભરી બની ગઈ. કોને? શોભન દેવને. એની ભાવ મળશે? કા અર્બુદાગીરી ઉપર ને કાં શત્રુંજય ઉપર? એમ કહેતી એ ચાલી ગઈ. તું કંઈ સમજી શક્યો તેજલ? વસ્તુપાલે ઓરડાની હવાને પણ અસાતના ન પહોંચે તેવા સ્વરે કહ્યું, ના ના, પણ એ ઘેલી કોઈ કોઈ વાર શોભનદેવ પાછા વળો એવું કંઈક લવતી હોય છે. ઘેલી એ નથી ભાઈ, ઘેલા તો આપણે છીએ કે એને સમજી શકતા નથી. શોભનદેવ નામનો એક યુવાન શિલ્પી અહીં આવ્યો હતો અને એના હાથનો ભોજન જમી ગયો હતો. અનુપમાએ એને આપણા મોયેલાભાઈ લુણીગનો અવતારી માન્યો છે અને તેજ પર કાંઈ બોલ્યો નહીં. જોજો હો ગાંડા, વસ્તુપાલે ઉઠતા ઉઠતા નાના ભાઈને ચેતવ્યો, આજે એને સમજી શકતો નથી તે પાછળથી માથા પટકાતો નહીં કે અરે રે જીવ તે તો ન જ ઓળખી, પણ એ ધર્મવંતીને પહોંચવું ક્યાં. તેજપાલનો ભાલ કરચલીએ ખેડાયું ગોકુલે જીપ કરડી, એનો એ તો પ્રાયશ્ચિત કરીને બેઠી છે. નારી છે ને ભલે કરે પ્રાયશ્ચિત, હું તો ઇચ્છું કે ગુગુલના જેવું મોત ગુર્જર ભોમના પ્રત્યેક શત્રુને સાંપડે, ભલેને શ્રાવકોને શૈવી થોડાક લોહીને થોડીક વિભીષણતાને થોડીક કમકમાટીને ટેવાય. બોલતો બોલતો એ ભીષણ દેખાયો. તો મિત્રો, કકડાટનું દ્રવ્ય કે અનુપમા પોતાના લુણસી માટે એ દ્રવ્ય ઘરમાં રાખવા તૈયાર નહોતી અને છેલ્લે એ બોલતો બોલતો ભીષણ દેખાયો. જોયું ને, તો કકડાટનું દ્રવ્ય મિત્રો અહીં આપણે પૂરું કરીએ છીએ.